તારીખ 30/5/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 443
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 213 સત્પુરુષનું મહત્વ સમજાવવા માટેનો આ પત્ર છે. સંસાર કેવળ અશાતામય છે, બીજા પેરેગ્રાફથી. એટલે સંસારમાં કોઈ સંસારી પ્રાણીને શાંતિ નથી. અજ્ઞાનને લઈને અસમાધાન છે. અસમાધાન છે એક પ્રકારનો માનસિક તણાવ, ટેન્શન છે. અને એનું પરિણામ અશાંતિ છે. અનેકવિધ પ્રકારે ઉદય ભાવમાં જીવના પરિણામ જાય છે. અજ્ઞાનને કારણે સમાધાન થતું નથી અને એ અસમાધાન અશાંતિને ઉત્પન્ન કરે છે. આ બધા જ સંસારી જીવોની આ પરિસ્થિતિ છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ સાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. એવા સંસારમાં કોઈ જીવને સત્પુરુષનો યોગ થયા પછી કંઈક સમાધાનને રસ્તે આવે છે, અલ્પ પણ સાતા આવે છે, તો એ સત્પુરુષની કૃપા છે, અનુગ્રહ છે. એટલે કૃપા છે. જો એ રીતે સમાધાન થાય એવા રસ્તે મુમુક્ષુ જીવને ન ચડાવ્યા હોય તો એની દશા પણ બીજા સંસારીઓ જેવી જ હતી. કોઈ કોઈ મુમુક્ષુ જીવને, કોઈ પ્રાણીને એટલે કોઈ કોઈ મુમુક્ષુ જીવને અલ્પ પણ સાતા છે તો એ સત્પુરુષનો અનુગ્રહ છે, એને સત્પુરુષ મળ્યા છે, કાંઈક બે વાત એને સમજમાં આવી છે અને પોતાના આત્મશાંતિના રસ્તે, આત્મશાંતિની દિશામાં એ પ્રયત્ન કરવા લાગ્યો છે, એટલે થોડી એને સાતા થવાનો સંભવ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના, કેમ કે પાપના ઉદયમાં તો જીવને સાતા રહેવી કઠણ છે સંસારી જીવને, તો કોઈ પણ પ્રકારના પુણ્ય વિના તો સાતાની પ્રાપ્તિ દેખાતી નથી. સાતા પ્રકૃતિ ખુદ પુણ્ય પ્રકૃતિ છે. અસાતા છે એ અશુભ પાપની પ્રકૃતિ છે અને સાતા પ્રકૃતિ છે એ પુણ્ય પ્રકૃતિ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના સાતાની પ્રાપ્તિ નથી અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. આ એક વાત બહુ સમજવા જેવી કૃપાળુ દેવે લખી છે. અહીંયા શું કહ્યું કે એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના, પુણ્યનું સ્વરૂપ શું એ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યો નથી. લોકો જેને પુણ્ય અને પુણ્યોદય અને સુખનું કારણ સમજે છે એ અણસમજણ છે. એ સમજણ નથી પણ અણસમજણ છે. અથવા એવા પુણ્યના ઉદયમાં, પુણ્યના પ્રકારમાં જીવ અધોગતિના પરિણામને અને મિથ્યાત્મને સાથે સાથે ઘૂંટે છે. પુણ્ય તત્વનું પણ યથાર્થ સ્વરૂપ શું કહેવું છે? પુણ્ય તત્વનું પણ યથાર્થ સ્વરૂપ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. કેમ કે સંસારમાં પુણ્ય અને પાપનો પ્રકાર જે છે એ પ્રકાર યથાર્થ નથી. શું બાહ્ય અનુકૂળતાને પુણ્ય સમજે છે અને એમાં મિથ્યાત્મને સાથે સાથે દ્રઢ કરે છે, અથવા ધર્મના ક્ષેત્રમાં શુભભાવો કરે છે કે આપણે પુણ્ય કરીએ છીએ અને સાથે સાથે મિથ્યાત્મને દ્રઢ કરે છે. પછી જ્ઞાની પુરુષના ઉપદેશ વિના પુણ્યને પણ કોઈએ યથાર્થ જાણ્યો નથી. એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈને પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. શું કહેવું છે અહીંયા? કે ઘણા કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈને પ્રવર્તે છે. પુણ્ય સંબંધમાં રૂઢી થઈ ગઈ છે. પુણ્યનું સ્વરૂપ તાત્વિક સ્વરૂપ કોઈ સમજતા નથી અને રૂઢિગત રીતે પુણ્યને ઉપાસે છે, અને તેથી કરીને સંસારથી છૂટવાનું કોઈ કારણ બનતું નથી. બહુ સમજવા જેવી વાત લખી છે આ જગ્યાએ. જેમ કે સત્પુરુષનો યોગ થવો એ પણ પુણ્યોદય છે. સાચા દેવગુરુ શાસ્ત્રનો યોગ થવો એ પણ પુણ્યોદય છે. હવે એ પુણ્યોદય તો છે, યોગ પણ પુણ્યોદય મળે છે, અને ત્યાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ શું કહે છે કે પુણ્યમાં અટકવા જેવું નથી. એ પુણ્યનું સ્વરૂપ એમ બતાવશે, પુણ્યમાં અટકવા જેવું નથી, આમાં રોકાઈશ નહીં તો. અને સાચા દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ વિના કોઈ નહીં કહે. બાકી જગતના તમામ ધાર્મિક સંપ્રદાયોમાં પુણ્યની ઉપાસના કરવાનો ઉપદેશ આવશે. ત્યાં અટકવાનું નથી અને આગળ વધવાનું છે. આ સત્પુણ્ય છે, એ સત્પુણ્ય એટલા માટે છે કે સતની પ્રાપ્તિનો ત્યાંથી અવસર છે. બાકી બધા જે અસત્પુણ્ય છે એ તો એકાંતે ભોગવતા દુર્ગતિ અને અધોગતિ થયા વિના એવું સ્વરૂપ કોણ સમજાવે? બીજા તો એમ કહે કે ભાઈ આ પુણ્ય કરો અને તમને આમ કરતા 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 લાભ થઈ જશે, મોક્ષ મળી જશે. પુણ્ય કરતા કરતા ધર્મ થશે, પુણ્ય કરતા કરતા મોક્ષ મળશે. એક સત્પુરુષ એ જ વાતને યથાર્થ સમજાવે છે એમ કેવું છે. એમાં શું બે બે વાત કરી છે. એક જનરલ વાત જે કરી છે એમાં કોઈ પણ પ્રકારનું પુણ્ય વગર કોઈને સાતા ન હોય. સંસાર કોઈ પણ પ્રાણીને જો સાતા થોડીક રહેતી હોય તો એને કંઈક એ વખતનો પુણ્યોદય હોય, કેમ કે સાતા પ્રકૃતિનો ઉદય છે. પણ ખરેખર એ જે પુણ્ય છે એ પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. તો એ જે પુણ્ય છે એનું જે તાત્વિક સ્વરૂપ છે એ સત્પુરુષના ઉપદેશ વિના સમજાય અને એની ઉપાધે ઉપાદેયતા જ થઈ જાય. 105 ડિગ્રીમાંથી 102 ડિગ્રી કે 101 ડિગ્રી તાપ થાય એટલે હાશ થાય, સારું જ લાગે, પણ એ કાંઈ રાખવા જેવો નથી એ વાત તો વૈદો એ જ જાણે કે આ જો તાવ ટકી ગયો તો વળી બીજું જોખમ ઊભું થઈ ગયું. 105 ડિગ્રીએ જે જોખમ હતું એ ફરીને પાછું 100 ડિગ્રી આવીને અટક્યો, ત્યાં પાછું બીજું જોખમ ઊભું થયો. હા, એને તો સાતક કહેવાય નહીં, પણ એનું યથાર્થ સ્વરૂપ સત્પુરુષ વિના કોણ સમજાવે? કે તને આટલી સાતા થઈને સારું લાગ્યું, પણ અહીંયાથી પછી બીજી મુશ્કેલી ઊભી થશે એ કોણ સમજાવે? એને એવું સ્વરૂપ કોણ સમજાવે? એને જગતમાં તો એ કોઈ જાણતું નથી, સત્પુરુષ સિવાય એ કોઈ જાણતું નથી. એમાં શું છે, અહીંથી તો ભૂલ થાય છે. આ લોકો ખાસ કહે છે, જે લોકો સાધુ થઈ જાય છે એ લોકો એમ કહે છે, ભાઈ પુણ્ય એ છે, પુણ્ય એ છે એમ કહે છે લોકો. નિશ્ચયવાદીઓ એમ કહે છે કે પુણ્ય એ છે, પુણ્ય એ છે. પણ ભાઈ આ પુણ્ય છે ત્યારે તો તમે મનુષ્ય થયા, એને શું સમજાવે છે? પુણ્યથી તો તમે નિગુણમાંથી નીકળીને મનુષ્ય થયા. ભલે પુણ્ય હતું એટલે તમને જૈન ધર્મ મળ્યો, ભલે પુણ્યને કારણે તમને આ બધા ધર્મના અનુષ્ઠાનો અને ધર્મના કાર્યો કરવાનો પ્રસંગ મળ્યો, અને આવા પુણ્યને તમે એ કયો છો? આ વાત કોઈ રીતે બેસતી નથી, આગળ બતાય છે. કેમ કે સત્પુરુષના ઉપદેશ વિના એ વાત કોઈ સમજાવી શકે નહીં, એમ છે. નામ સૂર્ય સમ્રાટો મોટા આપવામાં આવે, પણ કોઈ સૂર્ય નથી ને સમ્રાટે નથી, બધા સાધારણ પ્રાણી, કાંઈ સમજણ વગર એમને એમ અજ્ઞાનને ને મિથ્યાત્મને ઘૂંટવા સિવાય કાંઈ કરતા નથી. કોઈને દુઃખ લાગે એટલા માટે કહેવાની વાત નથી, પણ વાસ્તવિકતા સત્ય એ છે કે ભલે મોટા મોટા ટાઇટલ સૂર્ય સમ્રાટોના આપણા હોય, પણ ગ્રહિત મિથ્યાત્વ સિવાય ત્યાં ક્યાંય બીજું નથી. શું છે? ગ્રહિત મિથ્યાત્વ છે, અગ્રહિત નહીં. આવી મોટી ગડબડ છે, શું? બહુ મોટી ગડબડ છે. પણ જાહેરમાં સત્યને કહો તો તકરાર થાય, આ તો પોતાને સમજવા જેવો વિષય છે. શું કે ક્યાંય ફસાવા જેવું નથી. એ પુણ્યનો ઉદય નથી, કસાયની મંદતા થાય એનો એ પુણ્ય તત્વ છે, કસાયની તીવ્રતા થાય તે પાપ તત્વ છે. પણ એનું યથાર્થ સ્વરૂપ છે એ શીખશે કે એમાં કસાય છે એનું યથાર્થ સ્વરૂપ છે, અને તે ઉપાદેય અને ઉપાસનીય નથી. એવો જે કસાય તે પણ ઉપાસવા યોગ્ય તો નથી. ઉપાસના તારે કોની કરવી છે? અકસાય સ્વભાવ સાક્ષાત મોજુદ છે. શું? અકસાય સ્વભાવ સાક્ષાત મોજુદ છે, એની ઉપાસના કરવી છે કે કસાયની ઉપાસના કરવી છે? બસ આ સવાલ છે. જો કે કસાયનો રસ પુણ્ય થતા પાપરૂપ છે તો પણ તેનો સ્વભાવ કડવો છે. ઠીક, સત્પુરુષ વિના કોણ બતાવે? સારું લાગે, સાતાના ઉદયમાં સારું લાગે, પણ એનો સ્વભાવ કડવો છે એવું કોણ બતાવે? અથવા એ સ્વભાવનો ઘાતક છે, પુણ્યનો કસાય રસ છે એ પણ સ્વભાવનો ઘાતક છે. જેવો પાપ રસ સ્વભાવનો ઘાતક છે એવો જ ઘાતક પુણ્યનો રસ છે એ કોણ સમજાવે? પુણ્ય પણ ખારાશમાંથી થાય છે, જો ઠીક. પુણ્યનો ચોઠાણીનો રસ નથી, કારણ કે તે એકાંત સાતાનો ઉદય નથી. કષાયના બે ભેદ છે, પ્રશસ્ત રાગ અને અપ્રશસ્ત રાગ. કષાય વગર બંધ નથી. ચોઠાણી એટલે બહુ જ તીવ્ર રસ, મંદ રસ છે એમ. કષાયનો મંદતા વાળો છે ને, જે આ રૌદ્ર ધ્યાનમાં રસ હોય છે, એને ચોઠાણીઓ રસ કહે છે. ઘૂંટી 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 ઘૂંટીને તૈયાર કર્યો હોય એને ચોઠાણીઓ રસ કહે છે. કાઠિયાવાડી ભાષા છે. તીવ્રમાં તીવ્ર રસ પડે છે ને ત્યારે એમ કે ચોઠાણીઓ રસ છે. બહુ તીવ્ર રસ હોય તો બોલવાની પદ્ધતિ છે, જેમ કે ચારે બાજુથી સરખાઈનો ઘૂંટો હોય એમ. ચોઠાણી એટલે ચારે બાજુથી સરખાઈનો ઘૂંટો. મંદ કસાય છે ને ભૂલે છે, ત્યાં જીવો ત્યાં ભૂલે છે. આમ તો પુણ્યનું સ્વરૂપ સત્પુરુષે ઉપદેશ શું છે? લોકો રૂઢિહીન થઈને પ્રવર્તે છે, તેથી લોકોમાં એવી પ્રચલિત માન્યતા છે કે આ ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું છે. શાસ્ત્રમાં પુણ્યનો ઉપદેશ છે, શાસ્ત્ર પણ પુણ્ય ઉપદેશે છે. પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે, કેમ કે શાસ્ત્ર પણ સત્પુરુષના પરિણામમાંથી ઉત્પન્ન થયા છે. આત્માથી નીકળેલી ચીજ છે સત્શાસ્ત્રો. સત્શાસ્ત્રોમાંથી આત્મા નથી નીકળ્યો, આત્મામાંથી સત્શાસ્ત્રો નીકળ્યા છે. એટલે એનું મૂળ પણ સત્પુરુષ છે. આમ શું કરવા કીધું? કે લોકો સત્પુરુષને પડતા મૂકીને શાસ્ત્રને ચોંટે છે, એટલે શું? પણ એનું મૂળ સત્પુરુષ છે. તું શાસ્ત્રને વળગે છો, પણ એનું મૂળ સત્પુરુષ છે. સત્પુરુષના વચનો જ ખુદ શાસ્ત્રો છે, એ પોતે જ આગમ છે. માટે અમે એમ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. કોઈ મુમુક્ષુને પ્રથમ અંશે સાતા ઉપદેશ, સત્પુરુષનો ઉપદેશ, આત્મજ્ઞાન સંબંધીનો ઉપદેશ સાંભળીને અસમાધાન મટે ને સમાધાન થાય ત્યારે એક અંશ સાતા ઉપજે, ત્યાં સુધી કોઈને એને ત્યારથી આગળ વધીને ત્યારથી માંડીને કેવળ જ્ઞાન પૂર્ણ કામતા એટલે કેવળ જ્ઞાન પર્યંતનો પૂરી સમાધિ, એક અંશ થોડી સમાધિથી માંડીને પરિપૂર્ણ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. તેનું કારણ સત્પુરુષ જ છે. આમ છે. એવું છે કે બજારમાં દુકાનો તો ઘણી છે, વિશ્વના બજારમાં દુકાનો તો ઘણી છે. હવે આપણે હીરા ને સોનું દાગીના લેવા જવું છે, સોનામાં મઢેલા હીરા દાગીના લેવા જવું છે, ગમે ની દુકાને ચડી જવાય? બોર્ડ સારું માર્યું હોય તો? કોઈ માણસ એવો હોય કે બોર્ડ જ ન લગાવે, પણ એકદમ પ્રમાણિકતાથી વ્યાજબી ધોરણે કામ કરે અને એક ઝાક ઝમાળ કેવો શોરૂમ કરે, દાગીનાનો ઝાક ઝમાળ કરે. મુંબઈના એક મોટા જવેરીની વાત છે, બહુ મોટો સ્ટોર છે મુંબઈમાં, 101 માણસોનો સ્ટાફ રાખતા છે. એર કન્ડિશન હોય તો કઈ કહેવાની જરૂર નથી. મુંબઈમાં તો ઝાક ઝમાળ, પ્રકાશ પ્રકાશ, લાઈટો ચારે બાજુ, કેમેરા ને આ તે ગોઠવેલું હોય. એક ચીજ ધર્મના કાંટે બજારમાં ધર્મ કાંટો હોય છે ને, એસોસિએશનનો કાંટો જેને, ત્યાંથી વજન કરાવી લીધું. કીધું બજારનું વજન કરીને આપણે તમને આપવું છે આટલું સોનું, થોડો ફેર નીકળ્યો. ચિઠ્ઠી દેખાડી, આ વજન આવ્યું છે તમારા કાંટાનું વજનમાં ફેર છે, કાંઈ વાંધો નહીં, એના પ્રમાણે આપણે કરી દઈએ. એક એક આઈટમમાં થોડો થોડો ફેર પડે તો સાંજે કેટલો ફેર પડે, એના હો નહીં 200 માણસનો પગાર તો એમાંથી નીકળી જાય વજન ફેરમાંથી. કેમ કે લેવાના કાટલા જુદા, દેવાના કાટલા જુદા. આપણે ઇલેક્ટ્રિક બેલેન્સની વાત કરું છું, ઓટોમેટિક બેલેન્સમાં ખરીદ એક જ કાઉન્ટર ઉપરથી ખરીદ થતી હોય, વેચાણ જુદા કાઉન્ટર ઉપરથી થતું હોય, વેના કાંટા જુદા હોય. આટલું મોટું જબરજસ્ત કામ કરનાર પણ તાજવા કાટલામાં ફેર કરતા હોય, પરીક્ષા કરો ત્યારે જ ખબર પડે. કાંઈ દલીલ કર્યા વિના એક જ સેકન્ડમાં ચિઠ્ઠી દેખાડી, બહુ સારું એ પ્રમાણે આપણે તમને આપી દઈએ. કેમકે એ વાતને જરાય લંબાવવા માંગે ને, તરત જ હંકેલી લીધી એને વાતને. બહુ મોટી દુકાને ચડવું કે ન ચડવું, હે, મોટા મોટા બોર્ડ લગાડ્યા હોય સમ્રાટના, ત્યાં ચડવું કે ન ચડવું એ સવાલ છે. બરાબર ચકાસણી કરવી જોઈએ. ત્યાં છેતરામણ જશે 500,000 રૂપિયાની જશે, અહીંયા છેતરામણ જશે તો અનંતા ભાવમાં રખડી મળશે. નિરહિત મિથ્યાત્મા પોતે આવી જશે, અનુમોદના કરશે એટલે એને મહારાજ માયના, સાધુ માયના, કે નમસ્કાર કર્યો કે ગ્રહિત્યાત્મા આવ્યો. એટલે તો આ તકલીફ થઈ છે. તમે શ્વેતાંબરના સાધુ ને પગે લાગો, પણ દિગંબરના સાધુ ને પગે લાગો. અમારા તમે દિગંબર તો કેવડાવ છો, બોર્ડમાં દિગંબર જૈન મંદિર સંસ્થાનું નામ લખો, દિગંબર જૈન કુમકુમ ખાન સ્મૃતિ સભાગ્રહ. દિગંબર જૈન તો આગળ જોઈએ તે આપણે, શું દિગંબર કેવડાવો છો ને, તો દિગંબર સાધુ ને તમે માનતા નથી, આ કઈ વ્યાજબી વાત છે. સીધો સવાલ એ, વંદન નમસ્કાર ન કરો ભાઈ. પણ આમાં શું અનુમોદનાનો દોષ લાગે છે, ગ્રહિત મિથ્યાત આવી જાય છે, એ કઈ સમજણ પડતી. હા, વેવાય વેવલા બધા હોય એનું શું કરવું, સગા સંબંધીની વાત ઠીક છે. વેવાય વેવલા હોય, દીકરીઓ આપી હોય, બેન દીકરીઓ પરણાવી હોય, હે, એને ખોટું લાગી જાય, ઠીક છે. ભાઈ કોઈ તને દુર્ગતિમાંથી છોડાવવા આવશે નહીં, નરક નિગોદમાં જઈશ તો અહીંયા જમડાના મારમાંથી નહીં, કે જેની શરમ ભરી છે કોઈ નહીં મુકાવવા આવે તને, એનું હું કરીશ. આ તો સમજણનો વિષય છે. એ જ વેવાય વેવલા, એની જમીન દબાવે જોઈ, હે, ક્રિમિનલ કરતા વાર લાગે, વગર પૂછે જમીન બાગો સ્વરાતા હોય, વેવાય થઈ ગયા હોય, હં, એને જમીન દબાવે જોઈ, હે, વગર પૂછે, એને કહેવા ન રોકાય કે હું ક્રિમિનલ કરું છું, ત્યાં આડું ન આવે. રૂપિયાના પૈસામાં જો તકલીફ ઊભી થાય ને તો કોઈ શરમ નથી રાખતો, ત્યારે ધર્મમાં શરમ આડી આવે છે, ઠીક, કારણ કે એ મફતિયો છે. શું બાર આનાની તાવડી જેટલી પણ એની કિંમત નથી. બાર આનાની તાવડી પરીક્ષા કરીને લેવી છે, ટકોરો મારીને લેવી છે. ધર્મમાં કાંઈ પરીક્ષા કરવી નથી. જય નારાયણ કરીને ઝુકાવી દે. આ બધું દુર્ગતિમાં જવાનું કારણ છે, બીજું કાંઈ નથી. બાનું પકડે છે, બાનું પકડે છે. સમાજનું, સગાનું, વેવાયનું, બીજાનું, કે બધા બાના છે. વાતમાં કાંઈ માલ નથી. અંદરમાં પોતાનો વાંધો છે. વાંધો છે એ પોતાનો વાંધો છે, બીજું કાંઈ નથી.
આપણને
રથ ના આપે તો ભગવાન ને માથે લઈને ફરવા. એના જેવો મોટો રથ કેવો? ચૈતન્ય રથ છે. હે, ભગવાન ને માથે ઉપાડીને ફરવા, એમાં એમાં શું વાંધો? ભગવાન ને માથે લેવાય કે ન લેવાય? એ જ પરમાણુ નો રથ છે. આ તો ચૈતન્ય છે પોતે. એવી બધી દીનતા આવી ગઈ છે, દીનતા આવી ગઈ. એક અંશ અમે તીર્થ માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ સાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. તેનું કારણ એક સત્પુરુષ જ છે. આટલી બધી સમર્થતા છતાં એ સત્પુરુષમાં આવું નિમિત્તત્વ છે કે જેના નિમિત્તે બીજો જીવ કેવળ જ્ઞાન પામે. સત્પુરુષ સદ્મ સ્તરે જાય ને એનો શિષ્ય કેવળ જ્ઞાન પામી જાય. થવાનું કે નહીં ગુરુદેવ ને સુગાની જુ નહીં બતાશે. પૂર્ણ કામતા સુધી પહોંચશે. એમને ખબર પડી ગઈ ને એમને ખબર પડી ગઈ, બે ને ખબર પડી ગઈ. ઠીક, આવી વાત છે. હવે સત્પુરુષ નો કેટલો ઉપકાર માને, આ કેટલો ઉપકાર માનવો જોઈએ એ સમજાવવા માટેનો પત્ર છે. શું કે એટલી બધી સમર્થતા છતાં જેને કાંઈ સ્પૃહા નથી, કેમ કે એ સત્પુરુષની માન્યતામાં એમ છે કે મેં મારા શિષ્યને કાંઈ આપ્યું નથી. એની યોગ્યતા હતી તે તૈયાર થઈ ગયો. હું તો મારા રસ્તે આવેલો જાઉં છું, મારા માર્ગે જાઉં છું. માર્ગ દેખાડતો દેખાડતો મારા માર્ગે જાઉં છું. બીજું આંગળી ચીંધતો જાઉં છું કે આ રસ્તે હું જાઉં છું, આ રસ્તે જાઉં છું. હાલા આવે એ પોતાના હાલમાંથી હાલા આવે છે. કોઈને કાંઈ, કોઈનું કાર્ય કરતા નથી, કોઈના વતી પોતે હાલતા નથી, પોતાના વતી પોતે હાલે છે. હાલનાર પોતાના કારણે હાલે છે, પોતાની યોગ્યતાથી ચાલે છે. એને કાંઈ સ્પૃહા નથી. મેં કાંઈ આપ્યું નથી, મારો અધિકાર શું? મારો કાંઈ લેવાનો અધિકાર નથી, આમ માને છે. કેવળ જ્ઞાન પામવાનું નિમિત્તત્વ જેનામાં છે, આટલી બધી સમર્થતા છતાં જેને કાંઈ પણ સ્પૃહા નથી, આવી શક્તિ હોવા છતાં એ શક્તિનો પ્રયોગ કરીને કાંઈ મેળવવું એ બિલકુલ સત્પુરુષના સિદ્ધાંતમાં નથી. આટલી બધી શક્તિ હોવા છતાં એનું ઉન્મત્તપણું નથી. ઉન્મત્તપણું એટલે શું? આછક લાય. જે માણસ પાસે બે પૈસા આવે ને આછક લાય આવી જાય. શું? પહેલાં સાદેથી રહેતો હોય ને પછી એવો આડંબર કરે જેને કોઈ આડંબર નથી. શું? ઉન્મત્તતા નથી એટલે કોઈ શક્તિ દેખાડવાનો આડંબર નથી. કે મારાથી કોઈ કેવળ જ્ઞાન પામી શકે છે એવી શક્તિ દેખાડવાનો પણ આડંબર નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી ક્યાંય એને, કોઈનામાં પોતાપણું નથી. આમ છે, ક્યાંય મમત્વ કરતા નથી. ભિન્ન પડ્યા છે ને, એટલે ક્યાંય મમત્વ કરતા નથી. એ પોતાના સામર્થ્યનો ગર્વ નથી, એને અહંભાવ નથી. શું ગોપવે છે? પોતાના સામર્થ્યને ગોપવે છે, પોતાની મહત્તાને પણ ગોપવે છે. ગર્વ નથી અને ગારવ પણ નથી, એ બે સમાન અર્થ શબ્દો છે. આમ તો ગર્વ ગારવ મોટાઈ મોટાઈ નથી. એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને, ઠીક, સત્પુરુષને આશ્ચર્યની પ્રતિમા શબ્દ લખ્યા છે. એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ લઈને પણ સ્મરણ કરીએ છીએ. નામરૂપે એટલે વ્યક્તિગત નામ લઈને સ્મરણ કરીએ છીએ, એમાં વ્યક્તિ પૂજા આવતી નથી. શું વ્યક્તિ પૂજા અને ગુણ પૂજામાં ફેર? શું કે જે વ્યક્તિમાં ગુણ ન હોય અને એને પૂજવામાં આવે તો તે વ્યક્તિ પૂજા છે, પણ જે વ્યક્તિમાં ગુણ હોય તેને પૂજવામાં આવે તો તે વ્યક્તિ પૂજા નથી પણ ગુણ પૂજા છે. એક બહુ મોટા વિદ્વાને સમજાવવાનો પ્રસંગ આવ્યો હતો. નામ લઈને એની પૂજા કરવામાં આવે એ ગુણ પૂજા છે, વ્યક્તિ પૂજા નથી. અને તેથી જ આપણી પૂજામાં તીર્થંકરોના નામ લઈને પણ પૂજન કરવામાં, ફલાણા તીર્થંકરની પૂજા કેમ, સમુદ્ર ભગવાનની પૂજા, શાંતિનાથ ભગવાનની પૂજા, પાર્શ્વનાથ ભગવાનની પૂજા કેમ નામ લઈને કરીએ છીએ? તે વ્યક્તિ પૂજા નથી, ગુણ પૂજા છે. અને એવી વ્યક્તિની પૂજા, ગુણવાન વ્યક્તિની પૂજામાં સર્વ ગુણવાન પ્રત્યેનું બહુમાન સમાવિષ્ટ છે. બીજાનો અનાદર કરીને એ વાત નથી કે ભાઈ અત્યારે આપણે સિમંદર ભગવાનની પૂજા કરી કે અહીંયા સ્થાપના કરી આ મંદિરમાં માટે 24 તીર્થંકરનો અનાદર કર્યો, એમ નથી. એની અંદર એમાં એકના આદરમાં ત્રણે કાળના તીર્થંકરોનો અરિયંતનો આદર આવી જાય છે. એક અરિયંતના આદરમાં ત્રણે કાળના અરિયંતનો આદર આવી જાય છે, ભૂત ભવિષ્ય ને વર્તમાન. અને એકનો અનાદર કરે તો અનંતનો અનાદર થઈ જાય. કોઈ પણ બાનું પકડીને, સમાજનું બાનું પકડીને, બીજું બાનું પકડીને, ત્રીજું બાનું પકડીને, એકનો અનાદર કરે, એક અરિયંત પ્રતિમાનો અનાદર કરે એટલે અનંત અરિયંતોનો અનાદર ઊભો થઈ જાય. એક સેકન્ડમાં પડી જાય, પરિણામનું લેવલ એક સેકન્ડમાં એકદમ નીચું માઇનસમાં આવી જાય, ઝીરોમાં ન જાય, માઇનસમાં ચાલ્યું જાય. જોવું કેવા શબ્દો આવી ગયા છે, એ આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરીને નામ રૂપે સ્મરીએ છીએ. શું નામ લઈને પણ એનું સ્મરણ કરીએ છીએ, એમાં કઈ વાંધો નથી. કેવા છે સત્પુરુષ? કે ત્રિલોકના નાથ વશ થયા છે. અંદરનો આત્મા કેવો છે? ત્રણ લોકનો નાથ છે, એને વશ કર્યા છે, કબજામાં લીધા છે. જે દ્રવ્ય દ્રષ્ટિ છે એ દ્રવ્યનો કબજો કરી લે છે. ત્રિલોકના નાથ વશ થયા છે જેને, એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે. શું એવા હોવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે. ત્રણ લોકના નાથને કબજામાં લઈને બેઠા છે તો કોઈને ખબર પડવા દેતા નથી કે મારા ઘરમાં શું ખજાનો છે, મારા ખજાને કેટલી સંપત્તિ આવી છે એની કોઈને ખબર પડવા દેતા નથી. ઘણા એવા માણસો હોય છે ગંભીર, લાખો કરોડો ની સંપત્તિ કમાઈ ગઈ હોય પણ ડ્રેસી નો જ પહેરતા હોય, પીત ખાલી ની કપની પહેરતા હોય એમ જ પહેરે. શું એમાં પછી 5-25 રૂપિયા વાળ વાળું 125 રૂપિયા વાળનું ન લેવા જાય, એને એમ જ રાખે, કાંઈ ફેરફાર નહીં આખી જિંદગી. સામાન્ય માણસને અજાણ્યાને તો ખબર પડે નહીં કે આની આની પાસે શું છે અને શું નથી. શું ખાસ કરીને મારવાડમાં આ પરિસ્થિતિ છે, આવતા તઈ કેમ કહું જયપુરથી પણ આવતા હતા, અત્યારે તો નહીં હોય વૃદ્ધ અવસ્થામાં હતા, કપૂરચંદ ઇમલીવાળા કહેવાતા હતા. સોનગઢ આવે એટલે દોરી લોટો ને એનું બીછાનું લઈને આવે, બીછાનું એટલે હું જાજમ જાજમની અંદર એક ઓછું ઓશિકું નાખ્યું હોય પાતળું જેવું, જાજમને વીંટાળી ઓશિકા ઓશિકાને જાજમમાં વીંટાળીને એના ઉપર દોરી બાંધી દે, સાધારણ દોરી બાંધી હોય મેલી ગેલી. પોતાને ચિંતેથી જંગલમાં જતા બધા બેટરી નહોતા એટલે એ લોટો વારે રાખ્યો એમ આવે ને, અને પ્રવચન મંડપમાં પડ્યા રહીએ. મને રૂમ આપો ને મને પલંગ આપો ને કાંઈ નહીં, પંખો આપો ને કાંઈ નહીં, નહીં પંખો નહીં પલંગ નહીં કાંઈ નહીં. મહિના મહિના બબે મહિના સુધી ફરી રોકાઈ જાય. અને ઘરે ગયા, મોટો બંગલો હતો જબરો, કરિયાણાની મોટી દુકાન હતી મૂળ મેઇન બજારમાં, મોટો બંગલો હતો જબરજસ્ત. ઘરે ગાયો હતી ભેંસો હતી એટલે દૂધ ક્યાંય બહારથી લાવવું ન પડે, ઘોડાગાડી રાખી હતી જવામાં હજા માંડા હોય તો ઘોડાગાડી રાખેલી, એ કે મોટરની તમે ના પાડી છોકરાઓને, હું જેવું ત્યાં સુધી મોટર નહીં લેવાની, પછી તમારે લેવે તો અહીંયાથી લેજો, મેં ઘોડાગાડી રાખીશ કે અમે ફરી 35 જણા જમવા ગયા હતા. કેટલા બાબુભાઈ હતા? લ્યો હારે વખતે બાબુભાઈ બધા હારે ગયા હતા. શું 30-35 જણા જમવા ગયા હતા. પછી ઓળખાણ કરાય બાબુભાઈ, આ કપૂરચંદભાઈ દેખાવમાં કેમ લાગે છે કે એને સાધારણ શું પહેરવેશ ને ત્યાં આવે તો સાધારણ રીતે આવી કાંઈ ખબર પડે નહીં. બહુ સારા એરિયામાં મોટું મકાન હતું, ખબર ન પડવા દે એને, એનો ગર્વ ગારવ એનો દેખાવ આડંબર એ કરવાની પદ્ધતિ નથી હોતી કરાવી. શું એ તો જમવા ગયા તો એને એના જે જમાડવાની પદ્ધતિ બીજું ત્રીજું બધું બધું પછી બધું એ ખૂબ જ સારામાં સારું. હું એટલે એના ઉપરથી જુઓ કેટલું કરે છે. આપણે બધા સાધનમાં જમવા આવ્યા છે તો એને કેટલો ઉત્સાહ છે અને કેવી કેવી ચીજો એને બનાવી છે, શું કેવી બધી ચીજો વાપરી છે એની અંદર, કેસર અને મસાલા મેવા મસાલા ભાઈ લોકો તો બહુ વાપરે ને, હા આમનો ખર્ચ કરે કે આમ આટલો ખર્ચ કરે ખબર ન પડવા દે. સાધારણ માણસને ખબર પડે નહીં. નહીં એવા સત્પુરુષને અમે ફરી ફરીને સ્તવીએ છીએ, કેમ કે એને બધું ચાલે, આના વગર ન ચાલે એ વાત નથી. મુમુક્ષુતા એવી રીતે ઊભી થઈ છે કે મુમુક્ષુને ફલાણી ચીજ વગર ન ચાલે એવું મુમુક્ષુને હોય શકે નહીં. એ મુમુક્ષુતા વર્ધમાન થઈને જ્ઞાન દશા આવી છે, એટલે આ જોઈએ ને તે જોઈએ ને મારે આના વગર નહીં હાલે ને મારે આ જોશે એ વાત હોય શકે. એ તો સરળતાની મૂર્તિ છે. એટલે સામાન્ય મનુષ્યને એનું ઓળખાણ નથી થતું. હા તમને અનુભવ છે બધાને, કલકત્તા વાળાને ઠીક, કલકત્તા વાળાને અનુભવ છે. 18 વર્ષ જ્ઞાન દશામાં રહ્યા છે, 46-48 15-16 વર્ષ તો 16-17 વર્ષ તો કલકત્તા મારી આ એમના આયુષના છેલ્લા 15 વર્ષ રહ્યા છે લાગે છે, 14 વર્ષ રહ્યા છે. 1950માં આવ્યા ને 64માં દેહાન છે, 14 વર્ષ કલકત્તા મારી આ. કોઈને કાંઈ ખબર પડે ને, આર્થિક સ્થિતિ સાધારણ, બજારમાં જવું આવું બેસવું ઉઠવું સામાન્ય મનુષ્યની જેમ રહે, ઘરમાં પણ સામાન્ય મનુષ્યની જેમ રહે. નળ નથી આવતો, આ જરા સાફ કરું છે, પાણી રેડજો. ઠીક, છોકરો રોવા માંડ્યો છે, હિંચકો નાખો ઘોડિયાને. ઠીક, નાખે કે ન નાખે, ના પડે. કઈ ઓળખાણ પડે નહીં. જંગલ માંથી લાકડા મૂકેલા, લાકડા હોય ને વીણી, એનો ભારો બાંધી મૂકાઈ ગયા હોય, લઈ લઈને ગામમાં વેચવા આવે. અંદરમાં ત્રણ લોકનો નાથ છું એને ખબર હોય છે. ઠીક, આ મારું સ્વરૂપ નથી, થોડી અશક્તિ છે એટલે બારમાં આટલો વ્યવહાર છે, બાકી મારું સ્વરૂપ નથી. અંતરંગ પરિણામ એમ સહેજ જ ધારા ચાલતી હોય ને, હું તો એવું છે. સવારે થોડી વાત છે, જ્ઞાની છે એમને, એ જ્ઞાની કેવા પુરુષાર્થી કેવી રીતે થયા છે એ જો સમજાય ને, તો એ કેવી રીતે થયા છે ને કેવી રીતે રહ્યા છે એ સમજાય તો બધા વિકલ્પ તર્ક વિતર્ક બધા બંધ થઈ જાય એવું છે. જ્યાં સુધી એ ન સમજાય ત્યાં સુધી તર્ક વિતર્ક થાય, કેમ કે બુદ્ધિ સંમત કરે એવી ચીજ નથી, બારમાં બુદ્ધિ માને એવી નથી. કેમ કે બુદ્ધિ કેવી રીતે ચાલે છે, કે પોતાનું પરિણમન ચાલે છે એવી રીતે બુદ્ધિ ચાલે છે, અને ત્યાં એ પ્રકારે પરિણમન નથી. પ્રવૃત્તિ એવી છે, જેવું પોતાની પ્રવૃત્તિ છે એવી બીજી સામે પ્રવૃત્તિ છે, પણ પોતાની બુદ્ધિ છે એવી જ્ઞાનની પરિણતિ ત્યાં નથી, જ્ઞાનની પરિણતિ બીજા પ્રકારે છે ત્યાં. શું એટલે એ બુદ્ધિથી માપવા જાય કે બુદ્ધિથી મેળવવા જાય કે સમજવા જાય તો મેળ ખાય નહીં, એ યોગ્યતા જોઈએ. અને એ યોગ્યતામાં કોઈ અંશે એ લાઈનમાં જ્ઞાનીના માર્ગમાં કોઈ અંશે પ્રવેશ થયો હોય અથવા એ પ્રકારના ભાવમાં સમીપતા આવી હોય, શું એવી કોઈ પાત્રતા હોય વિશિષ્ટ, તો ઓળખાય ને, ઓળખાય તો બેડો પાર થઈ જાય, તો એનો છૂટકો થઈ જાય. એને ઓળખવાનું આટલું ફળ છે, શું ઓળખવાનું કેટલું ફળ છે, તેનો છુટકારો થઈ જાય એટલું ફળ છે, નિર્વાણ પદ નો અધિકારી થાય છે. શું એટલું તો એને ઓળખવાનું ફળ છે, એનું એની પોતાની દશાની શું વાત કરવી, એમ છે. યોગ્યતા કેળવવી પડે છે. હીરાને સમજવો હોય, પારખવો હોય, એનું એનું મૂલ્ય કરવું હોય તો ઝવેરી થવું પડે કે એમને ખબર પડે. અને આ તો કાચો હીરો છે, રફ જેને કહેવામાં આવે છે, શું એમાં તો જેવરી હીરો પારખ તો કઈ રફ નો પારખી શકે. ઠીક, રફ પારખવાની કળા તો બીજી છે પાછી, આમાંથી કેવડો હીરો નીકળે ને કેવી ટાઈપનો નીકળે એ ખબર પડે, કાચા પથ્થરમાંથી ખબર પડે. સામાન્ય પથ્થરો દેખાતો એવો જ પથ્થરો દેખાય. શું ઘરમાં પાંચીકા હોય ને, છોકરાઓ રમતા હોય નદીમાંથી લાવી, એવા પાંચીકા દેખાય, આછા બદામી રંગના ને ભૂરા રંગના ને શું એશ કલરના ને બદામી કલરના ને એવા જુદા જુદા હોય છે, અંદરથી જગારા મારે એવું હોય છે. ઠીક, ફેલ પડે ત્યારે એમ થાય ઓહો આવું છે આમાં, એમ લાગે, ચમક 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 થાય, એને દાગીનામાં પહેર્યો હોય તો નજર ખેંચે માણસને. એ વસ્તુ છે. આ તો શું કહે છે આગળ? એક સમય પણ કેવળ અસંગપણા થઈ રહ્યું એ ત્રિલોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. શું? ત્રણ લોકને કોઈ વશ ન કરી શકે. ત્રણ લોક ઉપર કોઈનું રાજ ન હોય. દેવનું રાજ જુદું, ઇન્દ્રનું, મનુષ્યનું રાજ જુદું, ચક્રવર્તી આદિનો. શું? એકને વશ ન હોય કોઈ ત્રણ લોક. છતાં માનો કે કોઈ ત્રણ લોકને વશ કરે એના કરતા વિકટ કાર્ય. એક સમય પણ અંદરમાં અસંગ દશામાં આવવું જોઈએ છે. સ્વરૂપના આશ્રયે બધા સંગ છૂટીને એક સમય માટે પણ અસંગ દશામાં આવી જવું, નિર્વિકાર દશામાં આવી જવું, એ ત્રણ લોકને વશ કરવા છતાં વિકટ છે. હા, એ સમજાવવામાં કે છે એ કે જ્ઞાની શબ્દ સાધારણ થઈ ગયો છે, સત્પુરુષ શબ્દ સાધારણ થઈ ગયો છે. શું? પણ એ કેમ થયા છે એ ખબર છે એમ કે છે. એ વાત છે. અમથું ન કહ્યું કે શાંત દશા તિનકી પહેચાની કરે કર જોડી બનારસી વંદન. હે બનારસી હું પદ્મ પ્રબલધારી દેવ હું. એ સમ્યક દ્રષ્ટિની આવી સુંદર બુદ્ધિને જોઈને, સારાસાર વિચાર કરવાની અતુલ સુંદર બુદ્ધિને જોઈને એટલા બધા વિશેષણો વાપર્યા છે. વંદામહે તમ વયમ, જાઓ અમે એને વંદન કરીએ છીએ. ઠીક, આ તો ડોક્યુમેન્ટરી પ્રૂફ પીડ્યા છે નિયમસાર. વંદામહે તમ વયમ, ચોખ્ખા શબ્દો પીડ્યા. વંદામહે અમે એને, વયમ એટલે અમે. શું? એવા આચાર્યોના, મુનિઓના, મહામુનિઓ એની પ્રશંસા શું કરવા કરે કે એને ધન્યવાદ આપ્યો છે. શાબાશ છે, દર્શન મોને માર્યો તે શાબાશ છે, તને ધન્ય છે. તને તમે બધા મરી ગયા. રાજા મર્યો, એનું સૈન્ય બધું મરી ગયું. દર્શન મોને માર્યો છે તે. એની વ્યાખ્યા પરમેશ્વર બુદ્ધિ આવી જાય ત્યારે સમજવું કે સત્પુરુષ ને ઓળખ્યા. એની એક વિકલ્પ ને પણ માને, એની આજ્ઞા વિકલ્પ પણ એની આજ્ઞા છે એમ છે. શું? એનો એક વિકલ્પ છે એ પણ એની આજ્ઞા છે. એને સંમત કરેલું સર્વસંમત કરવું. 200 રચના પછી માલિયો ને 200 નંબર માં છે. એમ તો બધું લખી ગયા છે. ૨૧૩ ચાલે છે ને, આગળ જ છે. જરા થોડોક આગળ પાછળ જવાનો છે. પાનું 262 ચોથું વચન, 14 વચનો છે એમાં ચોથું. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમવાદી સર્વશાસ્ત્રો કહે છે. હું કહું છું એમ નહીં, બધા શાસ્ત્રો આ વાત કરે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ, ઈચ્છાએ એટલે આજ્ઞાએ, આજ્ઞાએ એટલે ઈચ્છાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. આગળ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન્મનધનથી આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં જોડાય. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પણ પરિણમતો નથી. એટલે એના પોતાના સ્વાર્થની વાત છે આ. અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ પણ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. અગિયાર મૂલ્યો. અનંતકાળ સુધી જીવ નિછંદે નિછંદે ચાલીને પરિશ્રમ કરે. એમ કે ઋષભદેવ ભગવાને પણ આ જ ઉપદેશ કર્યો હતો, એટલે પહેલા તીર્થંકરથી આ વાત ચાલી આવે છે, આગળ નવી વાત નથી કરતા. એ નવમામાં કહ્યું, ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. સર્વશાસ્ત્રોને પણ એ જ વાત માન્ય છે. અનંતકાળ સુધી જીવ નિછંદે ચાલી, 11મો, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. અંદર જ્ઞાન ભંડાર ભર્યો છે, કેવળ જ્ઞાનનો, પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શાસ્ત્ર છે ને, પણ એનું શું? 12મો, કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પરોક્ષ છે, તે જીવને અધિકારી થવા માટે, પાત્રતા કેળવવા માટે કહી છે, પણ મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ, એમાં શાસ્ત્રોને કામ આવે. છેલ્લું, એ ગુપ્ત તત્વને જે આરાધે છે, શું? આ વાત ગુપ્ત રહી ગઈ છે, ભલભલા પંડિતો ને વિદ્વાનો સમજતા નથી. એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થઈ જાય છે. અમૃત પીધું એને, જાઓ એમ કે છે. જો જ્ઞાનીને ઓળખવા એટલે અમૃત પીવા બરાબર છે, તો એની કિંમત કેટલી આવવી જોઈએ? બસ આ સીધી વાત છે. મરવું તો નથી કે મરવું છે? આ અમૃત પીવડાવે છે, સીધી વાત તો આ છે. ઠીક, કેમ કે સંપ્રદાય બુદ્ધિમાંથી આ પ્રશ્ન ઉઠે છે. શું આ પ્રશ્ન? ક્યાંથી ઉઠે છે? સંપ્રદાય બુદ્ધિમાંથી ઉઠે છે. જે પરમ સત્ય છે એ ગમે ત્યાં સત્ય છે, એને કઈ લેબલ લગાડવાની જરૂર નથી. એમણે કહ્યું છે કે કલાઈ છે, કલાઈ એના ઉપર સિક્કો મારે, આ જે કોઈન્સ ચાલતા હોય છે ને, કરન્સી, હું તો એના પૈસા આવે ખરા? ન આવે. કલાઈ ઉપર સિક્કો મારી દઈએ, આપણે જે રાજનો અત્યારે ચાલતો હોય એ પ્રમાણે, તેના પૈસા આપે કોઈ? અને ચાંદી ઉપર સિક્કો ન માર્યો હોય તો? પેલા ચાંદીના રૂપિયા થતા ને, એટલે ચાંદી ઉપર રાજાની રાણીની મોહર આવતી હતી. હું કલાઈ ઉપર મોહર મારી દઈએ રાજાની, આ હાથમાં એડવર્ડ, આઠમો એડવર્ડ, હું એના પૈસા આપે કોઈ? અને ચાંદી ઉપર ન માર્યો હોય તો? તો એના પૈસા આવે. કેટલા જ પૈસા આવે? કેટલા આવે? કેટલા જ પૈસા આવે? તે 40 રૂપિયા શેર ચાંદી હતી, એટલે રૂપિયાની રૂપિયા ભાર હતી તે દી. 40 રૂપિયા ભારનો એક શેર થાય, 40 રૂપિયા શેર ચાંદી હતી, એટલે એક રૂપિયા ભારનો એક રૂપિયો હતો. હવે એ રૂપિયો સિક્કાવાળો હોય કે વગર રૂપિયાની ચાંદી હોય, સિક્કા વગરનો એક તોલો ચાંદી હોય, પૈસા એટલા જ આવે એમ છે. આ સિક્કા માર્યા વગરની ચાંદી છે એમ કેવું છે. ઠીક છે, ચાંદી એવી વાત છે. એટલી પરખ આવવી જોઈએ. આ કે છે એ મારા આત્માનું કલ્યાણ થાય એવું કે છે કે નહીં? હે, જો મારા આત્માનું કલ્યાણ થાય એવા વચનો છે તો તે નિયમથી ખરેખર પરમાગમ છે. ગુરુદેવને સીધું પૂછ્યું હતું શરૂમાં. તમે કઈ પરીક્ષા કરીને ગયા નહોય ને? હીરાભાઈ ની માયા માં ગયેલા, આંગળી આંગળી, એટલે કઈ પરીક્ષા કરવાનો વારા આવ્યો ન હોય. પાપાનો વારસામાં આવેલો ધર્મ છે, ધીરુભાઈ વારસામાં આવેલા છે. એમના બાપા હિરાલાલ ચુનેલાલ ભાઈ અને ગુરુદેવ અનુયાયી હતા. બહુ વ્યાખ્યાનોના વ્યાખ્યાનો મોઢે હતા. હા, મગજ ઘણું હતું. હવે કોક વાર મારી દાખલું વ્યાખ્યાન સંભળાવી દઈએ. જો કે કડકડાટ જાય તમારે. પરીક્ષા કરેલી હોય બાપાની આંગળી આંગળી એવી આગ્યા હોય, અમે થોડી પરીક્ષા કરેલી. આ કૃપાળુદેવના વચનો છે એમાં અખંડ મોક્ષ માર્ગ છે કે નહીં? શું આત્મકલ્યાણ તો અખંડ મોક્ષ માર્ગ થી થાય ને, ખંડિત નહીં હો, અખંડ મોક્ષ માર્ગ એ શબ્દ વાપરો તો. અરે ગુરુદેવને કઈ ઉલ્લાસ આવ્યો? હા પાડવામાં કઈ ઉલ્લાસ આવ્યો? હા એમ જ છે એમ કહેવામાં તો અડધા ઊંચા થઈને હા પાડી હતી, એટલા ઉલ્લાસ થી હા પાડી હતી. શું એ ફોટો અંદર પડી ગયો છે હજી એમને જ છે, એકદમ ક્લિયર ક્લેરિટી જાતે નથી. એવું છે, એનાથી ભવનાની મેળા આવે પછી એનો એનો એમાં તર્ક વિતર્ક શું કામ આવે? એમાં કોઈ તર્કમાં કામ આવે? એવું છે. એટલે તો ગુરુદેવે બીજી છાપ મારી, 47 શક્તિ એમનો ચિંતનનો વિષય, સમયસારની 6 ગાથા, 49 ગાથા, હું નિયમસારની 38 ગાથા, હું આ બધું જે એમના કૃપાળુ દેવના 15 વર્ષે લખાયેલા 10 વચનો એમના ચિંતનનો વિષય. ઠીક, એ વખતે તો જ્ઞાન નહોતું થયું, એનું શું કરશો? હે, ત્યારે સમજી દર્શન નહોતું થયું. એ વચનોને ગુરુદેવે આટલું બધું પોતાના હૃદયમાં સ્થાન કેમ આપ્યું કે જે આચાર્યોની ગાથાને સ્થાન આપ્યું તું? એમાં આપણી બુદ્ધિ કામ આવે એવું નથી. એટલે બુદ્ધિને તો બે થપાટ મારીને એક કોર બેહાડી દેવી, લાંબા તર્ક વિતર્ક ન કરે. શું બે જ છાને માને તું, તારું કામ નથી આમાં. ગુરુ શું કે છે? ગુરુ કે છે માન્ય કરો, બીજું કઈ માન્ય કરવું નહીં. તને સમજાશે એમ એમ કર્યા પછી તને કઈ સમજાવવું હશે તો સમજાશે, એ પેલા બુદ્ધિ લડાવવા જઈશ તો કઈ સમજાશે નહીં. આમ છે, અને પોતાનું ઠેકાણું નહીં, અને મહાપુરુષના વચનોના જજમેન્ટ લખવા બેસી જાય. કેદી પોતે સજા પામેલો કેદી પોતે સુપ્રીમ કોર્ટના જજ ઉપર સર્ટિફિકેટ લખવા બેસે, આ તમે બરાબર જજમેન્ટ નથી આપતા. ઠીક, બહુ અપરાધ થઈ જાય. શું થાય? એક સત્પુરુષની અવગણના થાય, અવમાનના થાય, અનંતા સત્પુરુષોની, અનંતા કેવળીઓની, અનંતા શાસ્ત્રોની, અનંતા ગુરુઓની, બધાને એની અંદર અનાદર ને અવમાન ના થઈ જાય. પછી જાણે ઝેર ખાય કે અજાણે ઝેર ખાય, ઝેર ખાઈ મરે મરે ને મરે. શું કે છે, કેટલો મહિમા કર્યો છે, એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું, એ ત્રણ લોકને વશ કરવા કરતા પણ વિકટ કાર્ય છે. તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવા જે સત્પુરુષના અંતઃકરણ, શું અંતઃકરણ બાર માતાને નહીં દેખાય એમ કે છે, તે જોઈને અમે તો પરમ આશ્ચર્ય પામીને નમીએ છીએ. આ પોતે નમે છે એને, ઠીક, આશ્ચર્ય સાથે નમીએ છીએ. ઘણું લખ્યું છે વિશેષ Yeah.